સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ગઢડા મધ્ય પ્રકરણ વચનામૃત 12મું કલ્યાણને અર્થે પુરુષ પ્રયત્નરૂપ રાજનીતિનું. સ્તવંત 1878ના શ્રાવણવદી 6ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીએ શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એક વાત કરીએ છીએ તે સર્વ સાંભળો અને આજે વાર્તા કહીશું તેમાં એક જ સાધન કલ્યાણને અર્થે કહીશું. તે એકને વિશે સર્વે સાધન આવી જાય એવું એક બળવાન કલ્યાણનું સાધન છે. તે કહીએ છીએ, જે દેહને વિશે જે જીવ છે તે એમ જાણે છે, જે કામ ક્રોધ આદિ કુંડી પ્રકૃતિઓ છે તે મારા જીવ સાથે જડાણી છે. એવી રીતે કામાદિક જે જે પ્રકૃતિ જેને વિશે મુખ્ય હોય તે પ્રકૃતિને યોગ્ય કરીને પોતાના જીવને કામી, ક્રોધી, લોભી ઇત્યાદિ કુલક્ષણયુક્ત માને છે. પણ જીવને વિશે તો એ એકે કુલક્ષણ છે નહીં. એ તો જીવે મૂર્ખાએ કરીને પોતાને વિશે માની લીધા છે. માટે જેને પરમપદ પામવા ઈચ્છવું તેને કંઈક પોતાને વિશે પુરુષાર્થન રાખવું, પણ છેક નાદાર થઈને બેસવું નહીં અને એમ વિચાર કરવો, જેમ આ દેહમાં 4 અંતઃકરણ છે, 10 ઇન્દ્રિયો છે, 5 પ્રાણ છે, તેમ હું જીવાત્મા છું, તે પણ આ દેહને વિશે છું, તે સર્વ થકી અધિક છું ને એ સર્વનો નિયંતા છું. પણ એમ ન માનવું, જે હું તો તુચ્છ છું ને અંતઃકરણ ઇન્દ્રિયો તો બળવાન છે. જેમ કોઈક રાજા હોય ને તે બુદ્ધિહીન હોય, પછી એના ઘરના મનુષ્ય હોય તે પણ તેનું વચન માને નહીં. પછી એ વાર્તાની જ્યારે ગામના મનુષ્યને ખબર પડે ત્યારે ગામમાં પણ કોઈ હુકમ માને નહીં. પછી દેશના મનુષ્ય એ વાત સાંભળે ત્યારે દેશના મનુષ્ય પણ કોઈ હુકમ માને નહીં. પછી તે રાજા ગ્લાની પામીને અસમર્થ થઈને બેસી રહે અને કોઈ પર હુકમ ચલાવે નહીં. તેમ રાજાને ઠેકાણે જીવ છે અને ઘરના મનુષ્યને ઠેકાણે અંતઃકરણ છે ને ગામના ને દેશના મનુષ્યને ઠેકાણે ઇન્દ્રિયો છે. તે જ્યારે એ જીવ નાદાર થઈને બેસે ને પછી અંતઃકરણ ઉપર હુકમ કરીને પરમેશ્વર સન્મુખ રાખવાની ઈચ્છે ત્યારે અંતઃકરણ એનું કહ્યું કરે નહીં અને ઇન્દ્રિયોને વશ રાખવા ઈચ્છે તો ઇન્દ્રિયો પણ એને વશ રહે નહીં. પછી એ જીવ કાયાનગરની વિશે રાજા છે તો પણ રાંકની પેઠે ઓશાળો થઈ રહે છે. અને જ્યારે રાજા નાદાર થાય ત્યારે તેના નગરની વિશે મનુષ્ય હોય તે સાંઢ થઈને બેસે છે ને રાજાનું લેશ માત્ર ચાલવા દે નહીં. તેમ આ જીવના કાયાનગરને વિશે પણ જે કામ આદિક રાજા નથી તે રાજા થઈને બેસે અને એ જીવનું લેશ માત્ર ચાલવા દેતા નથી. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને એવું નાદારપણું રાખવું નહીં ને જે પ્રકારે પોતાના ઇન્દ્રિયોને અંતઃકરણ તે સર્વ પોતાના હુકમમાં વર્તે એવો ઉપાય કરવો. જેમ રાજા હોય તે રાજનીતિના ગ્રંથ ભણીને પોતાના રાજ્યમાં પોતાનો હુકમ ચલાવે પણ રેયતનો દબાવ્યો દબાય નહીં. અને જો રાજનીતિ ન જાણતો હોય તો તે વસ્તી હુકમ ન માને તેને મારવા જ માંડે. પછી પોતાનો દેશ હોય તે ઉજ્જળ થઈ જાય અને કાં તો કોઈ હુકમ જ માને નહીં, તેણે કરીને પોતે દુખ્યો થકો વર્તે. એવી રીતે રાજનીતિ જાણ્યા વિના બે વાતે બગાડ થાય છે, તેમ જીવ પણ જો રાજનીતિને જાણ્યા વિના કાયાનગરમાં હુકમ કરવા જાય તો એમાંથી સુખ થાય નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, કલ્યાણની ઈચ્છે તેને કેમ રાજનીતિ પણવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, રાજનીતિ એમ ભણવી છે, પ્રથમ તો ભગવાનનું મહાત્મ્ય સારી પેઠે જાણવું, પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરવું, ને ભગવાનની કથા સાંભળીને શ્રોત્રને વશ કરવા, પણ ગ્રામ્ય વાર્તા હોય તે સાંભળવા દેવી નહીં, તેમજ ત્વચા તે ભગવાનને ભગવાનના જન તેનો જ સ્પર્શ કરે, અને નેત્ર તે પરમેશ્વરને તેના દાસ તેનું જ દર્શન કરે, અને રસના તે અખંડ ભગવદ્ ગુણને જ ગાય, ને ભગવાનનો પ્રસાદ હોય તેનો જ સ્વાદ લે, અને નાસ્તિકા તે ભગવાનના પ્રસાદી જે પુષ્પ આદિ તેનો જ સુગંધ લે, પણ કુમાર્ગે કોઈ ઇન્દ્રિયને ચાલવા દે નહીં. એવી રીતે જે વર્તે તેનો દેહરૂપી નગરને વિશે હુકમ કોઈ ફેરવે નહીં, અને એવી રીતે પુરુષ પ્રયત્ન યુક્ત જે વર્તે ને નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરે, એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો તેને સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે, અને એ પુરુષ પ્રયત્નરૂપ જે ઉપાય છે તેને સાવધાન થઈને કરે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે પુરુષ પ્રયત્નરૂપી સાધનની વિશે આવે છે. માટે પુરુષ પ્રયત્ન છે તે જ કલ્યાણને અર્થે સર્વ સાધન થકી મોટું સાધન છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 12મું થયું.